ગાથા 88:88 શરૂ કરતા પહેલા આપણે લિંક જોઈએ, સંબંધ જોઈએ. શિષ્યની સમજણ શક્તિની વૃદ્ધિ થઈ છે અને તેથી તેની વિવેક બુદ્ધિનો ઉઘાડ થયો છે. સંસારી જીવોની ચતુર્ગતિ પરિભ્રમણ પર દ્રષ્ટિ કરતા તેને તેની મોક્ષ વિશેની શંકાના સમર્થનમાં બીજી એક તર્કયુક્ત દલીલ ઉદ્ભવે છે. તો અહીંયા કીધું કે શિષ્યની સમજણની વૃદ્ધિ થઈ છે, અર્થાત એનામાં વિવેક જાગૃત થયો છે. વિવેક જાગૃત થયો છે એ કઈ રીતે આપણને ખબર પડે? ગુરુદેવ બહુ સરસ સમજાવ્યું હતું કે હવે એને ગુરુને પૂછવું ન પડે, પોતાને જ ખબર પડે. એને સમજવા માટે ગુરુ પાસે જવું ન પડે તો જ આ વ્યક્તિ આધ્યાત્મિક રીતે હવે પરિપક્વ થયો ગણાય, અને તો જ એમ કહેવાય કે મારામાં વિવેક જાગ્યો છે. પણ બહુ સુંદર વાત ગુરુદેવામાં એડ કરી હતી કે શક્તિ માટે એને ઘડી ઘડી જવું પડે ગુરુ માટે. વિવેક એટલે સમજણ ક્લિયર છે, હી ઇઝ હેવિંગ ક્લેરિટી, એને એને સ્પષ્ટતા છે શું કરો, પણ શક્તિ માટે વારંવાર ગુરુ પાસે એને જવું પડે. અને પણ માંગવું ન પડે, કારણ કે ગુરુના આંખમાં જોતા જ એને આ શક્તિ પ્રાપ્ત થાય છે. અને ગુરુદેવ તો કીધું કે આગળ જતા તો એ માત્ર વિચાર કરે ગુરુનો અને એને શક્તિ પ્રાપ્ત થઈ જાય. તો અહીં શિષ્યને સંસારી જીવોને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે એવું દેખાય છે, અને એ જોઈને હવે આ બીજો તર્ક ઉત્પન્ન થાય છે મોક્ષ ન હોવાના માટે. અને આ જે છે એ પૂર્વ મીમાંસા જે દર્શન છે એનાથી પ્રભાવિત થઈ અને એને આ શંકા જાગી છે. તો આ જે પહેલી શંકા આપણે 87 જોઈ અને હવે 88 આ જે બીજી શંકા છે એનું આપણે ગાન કરીએ. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. શબ્દાર્થ જોઈ લઈએ. શુભ કરે, શુભ એટલે શુભ કર્મ કરે, પુણ્ય કરે, તો એનું ફળ ભોગવે છે. ફળ ભોગવે ક્યાં? તો કે દેવાદિ ગતિ માય. અહીંયા દેવ આદિ લખ્યું છે એટલે દેવ આદિમાં બીજું શું આવશે? તો કે દેવ છે, મનુષ્ય છે, એ આદિ ગતિમાં એને આ શુભ જે કરેલા છે, પુણ્યકર્મ કર્યા છે, એનું ફળ એને મળશે. પછી કહે છે અશુભ કરે નરકાદિ ફળ. અશુભ એટલે પાપ કર્મ, અને એનું ફળ ક્યાં મળે છે? તો કે નરકાદિમાં. હવે પાછું અહીંયા નરકાદિ લખ્યું છે તો નરક અને આદિ, તો નરક અને બીજું શું આવે? તો કે નરક અને તિર્યંચ, રાઈટ. કર્મ રહિત ન ક્યાંય. આ પોઈન્ટ આખો જે છે એ શિષ્ય પુટઅપ કરે છે કે આ ચારેય ગતિમાં જે પરિભ્રમણ કરતા હું જીવને જોઉં છું તો એની અંદર એને કર્મ રહિત ન ક્યાંય. કર્મ રહિત એને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જીવ આત્મા દેખાતો નથી, એવું કોઈ સ્થળ નથી કે જ્યાં કર્મ રહિત હોય. સંક્ષિપ્ત અર્થ આપણે જોઈએ. જો આત્મા શુભ કર્મો કરે તો તે દેવલોક વગેરે ગતિમાં ફળ ભોગવે છે. જો આત્મા અશુભ કર્મો કરે તો નરક આદિ ગતિમાં ફળ ભોગવે છે. આત્મા ક્યાંય કર્મ રહિત નથી, બ્રેકેટમાં આત્મા ક્યાંય કદી પણ કોઈ પણ ગતિમાં કર્મ રહિત જણાતો નથી. તો પૂર્વ મીમાંસાના દર્શનથી પ્રભાવિત થઈ, એ દર્શનથી પ્રભાવિત થઈ અને શિષ્ય એની આ મૂંઝવણ રજૂ કરે છે. ગુરુદેવે એવા રહસ્ય અહીંયા એક બતાવ્યા છે કે કેમ પરમગોપાલદેવે કર્મરહિત ન ક્યાંય, કર્મરહિત કેમ કીધું, કોઈ મુક્ત આત્મા મન દેખાતો નથી એમ કેમ નહીં કીધું? એની પાછળનું પણ રહસ્ય ગુરુદેવે સમજાવ્યું હતું કે આ જગતની અંદર જ્ઞાની જીવો પણ છે જે વિદેહી દશામાં છે, જીવનથી મુક્ત છે, જીવન મુક્ત છે. એટલે એવા જીવો છે, જેમ આપણે જોઈએ તો પરમગોપાલદેવને જ લઈએ, તો કે એમને શરીર હતું, એમને આશાતા વેદ્યનો ઉદય હતો. તો આવી દશાવાળા પણ જીવો છે, એટલે જ અહીં કર્મરહિત ન ક્યાંય લખ્યું, કારણ કે મુક્તાત્માઓ પણ આપણે જ્ઞાનીને આપણે જોઈએ છે. ઓકે, તો શિષ્ય છે ને થોડો દુઃખી થઈ ગયો છે. કેમ? તો એને એમ થાય છે કે આ દેવ અને બાકીની ગતિઓ, એટલે કે નરક આદિ, દેવ અને નરક એ ચક્કર ચાલ્યા જ કરશે. જો કોઈ પણ આપણે કાર્ય કરતા હોય ને તો એમાં ખાલી બે જ ઓપ્શન છે કે કાં તો સારું હોય કાર્ય અને કાં તો ખરાબ કાર્ય હોય. હા, અને હવે એને વિચાર આવે છે કે જો હું સારું કાર્ય કરીશ તો મને દેવગતિ મળશે, અને ખરાબ કાર્ય કરીશ અથવા તો પાપનું કાર્ય કરીશ તો મને નરક આદિ મળશે. તો મોક્ષ હોય તો પણ કઈ રીતે પ્રાપ્ત થાય? કારણ કે એને અત્યારે ચોઇસ ખાલી બે જ છે, એને પાસે પસંદગી બે જ છે, કાં તો સારું કરું કાં તો ખરાબ કરું, સારા ભાવ કે ખરાબ ભાવ, બીજું કાંઈ શક્ય જ નથી. એટલે એમ થાય છે, શિષ્યને શું થાય છે કે જો મોક્ષ જ ન હોય, જો મોક્ષ જ ન હોય તો મોક્ષના ઉપાયની પણ કંઈ જરૂર નથી. અને જેમ કીધું ને કે આ શિષ્ય દુઃખી થઈ ગયો છે. કેમ? કારણ કે એમ થાય છે કે આ સંસાર પરિભ્રમણનો ક્યારે પણ અંત આવશે નહીં, એ સંસારમાં જીવ રખડ્યા જ કરે છે, રખડ્યા જ કરશે. દેવ કે નરક બંને બંધન છે, અને એના ઉપરથી, કારણ કે બંને સંસારમાં જ રખડવાનું છે, પુણ્ય હોય કે પાપ હોય. એટલે આ ગુરુદેવે સમજાવ્યું હતું કે પુણ્ય અને પાપ બંને બેડી છે, શેકલ્સ કહીએ ને. બેડી એટલે શું? તો કે જે આપણને બાંધી રાખે, તો કે જેમ પાપ બાંધી રાખે છે આપણને નરક આદિ ગતિમાં, એવી રીતે પુણ્ય પણ બાંધીને જ રાખે છે. ક્યાં? તો કે દેવાદિમાં. અર્થાત બંને જે છે, બંને બેડી હોવાથી બંને સંસારમાં આપણને બાંધી રાખે છે. મોક્ષ એટલે શું? તો કે મોક્ષ એટલે બંને બેડીમાંથી છૂટું. અને બેડીમાંથી છૂટવું એટલે શું? તો કે બંધનમાંથી છૂટવું. બંધનમાંથી છૂટવું એટલે શું? તો કે દોષોમાંથી છૂટવું. એટલે શિષ્ય હવે વિચારે છે કે આપણે જે હમણાં જોયું, તો કે ભાઈ માત્ર બે જ શક્યતાઓ હતી, બે જ ઓપ્શન હતા. કયા બે ઓપ્શન હતા આપણી પાસે? કાં તો શુભ કરું કાં તો અશુભ કરું, અને ત્રીજું કે કાંઈ. એટલે શિષ્ય એમ કહે છે કે જો હું કાંઈ ન કરું તો હું ઇનએક્ટિવ બની જઈશ, એટલે કંઈક અક્રિય બની જઈશ, કોઈ ક્રિયા જ નહીં રહે. અને ગુરુદેવ યંગસ્ટર્સને આ સંબોધીને કહેતા હતા, એટલે ગુરુદેવ સરસ કીધું કે શિષ્ય એવી રીતે કમ્પ્લેન કરે છે કે જો હું કાંઈ નહીં કરું તો મમ્મી કહેશે કે તું અપ્રમાદી થઈ ગયો છે, તું ફક્કડરામ થઈ ગયો છે. એટલે એ કહે છે કે મને તો સમજાતું નથી, આ બે સિવાય ત્રીજું કંઈ ઓપ્શન હોય. અને અહીંયા જેમ કીધું ને કે શુભથી પણ, શુભને પણ એક બંધન છે અને શુભને પણ છોડવાનું છે, તો શુભને બંધનમાં મૂક્યું ને. તો ગુરુદેવે એટલું સુંદર રીતે આ સમજાવ્યું કે શુભને ભલે છોડવાનું હોય, ત્યાગવાનું હોય, પણ એનો તબક્કો ખબર હોવો જોઈએ. અને એ સમજાવવા માટે ગુરુદેવે એક નેમીજીની બહુ સુંદર વાત કરી, કે નેમીજી એક વાત કહેતા હતા કે સાહેબ ઓલું જે કાંઈ પણ થાય ને તો ફ્લો વિથ ધ ફ્લો. ફ્લો એટલે શું? તો કે પ્રવાહ પ્રમાણે ચાલો, તમે બહુ એની અંદર ફેરફાર કરવાના પ્રયત્ન ન કરો. એટલે ફ્લો વિથ ધ ફ્લો, જેમ પ્રવાહ ચાલે છે એમાં તમે બસ વહો. અને નેમીજીએ ગુરુદેવને કીધું કે આ કેટલો વંડરફુલ કોન્સેપ્ટ છે, અર્થાત કેટલી આ સુંદર વાત છે. એટલે ગુરુદેવે બહુ સરસ વાત કીધી. ગુરુદેવે કીધું કે આ જે વચન છે એ જ્ઞાનીના છે, એટલે વચન તો સાચા જ છે પણ એનો દુરુપયોગ તો નથી કરતા ને, એનો યથાર્થ રીતે એને સમજી અને એનો ઉપયોગ થવો જોઈએ. એટલે સાહેબે કીધું કે આયોજન કરવી, તૈયારી કરવી, એ પણ એનું એક હિસ્સો છે. કારણ કે શું થાય, એટલે સાહેબે સમજાવ્યું કે તમે સપોઝ પ્લાન ન કરો, પ્લાન ન કરો એટલે આયોજન ન કરો, તમે તૈયારી ન કરો, પછી શું થાય છે ખબર છે? જ્યારે પ્રસંગ બદલાય છે, પ્રતિકૂળતા આવે છે, ત્યારે આપણે પ્રતિક્રિયાઓ કરી બેસે છે. સાહેબ કે આ ખોટું કહેવાય. એટલે જ્યારે આપણે પ્રતિક્રિયાઓ કરીએ છીએ એવી આપણી અત્યારે દશા છે, તો અત્યારે માત્ર ફ્લો વિથ ધ ફ્લો બોલવા કરતાં એના માટે જે કંઈ પણ યોગ્ય હોય એનું આયોજન કરવું, એની તૈયારી કરવી અને એની સાથે ફ્લો થવું. એટલે સાહેબે કીધું કે આ બધા મંત્રો છે, મંત્રો સાચા છે અને કારણ કે જ્ઞાનીઓ કયા છે, પણ ખબર હોવી જોઈએ કે કયા તબક્કામાં આ વાપરવા જોઈએ. જો આ બધા મંત્ર જે છે, ફ્લો વિથ ધ ફ્લો છે, પ્રવાહ સાથે વહી જવું, એ જો સાક્ષીવામાં જવા માટે મદદરૂપ થતા હોય તો બહુ સારું છે, પણ આળસુ બનાવતા હોય તો આપણે ખોટા તબક્કામાં એનો ઉપયોગ કર્યો છે. એટલે કેટલું સુંદર રીતે ગુરુદેવે આ એક સિમ્પલ વાતથી એ સમજાવ્યું કે આ એક સુંદર વાક્ય છે, એ વાર આપણને સાક્ષીભાવમાં પણ લઈ જાય યથાર્થ ઉપયોગ કરીએ તો, અને યથાર્થ ઉપયોગ ન કરીએ તો આપણને આળસુ પણ બનાવી દે છે. અને એને કનેક્ટ કરી અને પછી ગુરુદેવે આ સમજાવ્યું કે પોતે હું એમ કહું, કોઈ કોઈ વ્યક્તિ એમ કે સોનાની બેડી પણ બેડી છે અને એ અંતે તોડવાની છે, એટલે શુભ પણ શુભ ક્રિયા પણ છોડવાની છે, તો શુભ ક્રિયા કે શુભ ભાવ કરવાની કંઈ જરૂર જ નથી તો બહુ મોટી ભૂલ કરે છે. અત્યારે આપણો તબક્કો કેવો છે, એટલે મોક્ષ ઉપાયના પગથિયા બતાવ્યા છે, તો શરૂઆતની અંદર આ શુભ ક્રિયા જે છે, શુભ ભાવ છે, એ પગથિયા રૂપે આવશે, એને પહેલા જ છોડી દેશું તો આપણે ગંતવ્ય સ્થાને પહોંચશું નહીં. અને એટલે સાહેબ અહીંયા ખાસ ભાર આપીને કીધું કે તમે તપાસો તમારી ક્રિયાઓ કેવી છે, અને કે અત્યારની ભૂમિકામાં તો સાહેબ યંગસ્ટર્સ લોકો સમજી શકે. એટલે ગુરુદેવે એમ કીધું કે જેમ ઓલું બાળક ટેડી બેર હોય ને, ઓલું રમકડું હોય એનું, હા નાનું ભાલું હોય, એને આમ કેવું આમ ટાઈટ પકડી રાખે, તો કે તમારી અત્યારે ભૂમિકા આવી છે તો ગુરુની આજ્ઞાને પણ આવી રીતે ટાઈટ પકડી રાખવી, આજ્ઞાને ક્યારેય ચૂકવું નહીં. કારણ કે, અને પછી સાહેબે કીધું કે તમે એની ચિંતા નહીં કરો, સદગુરુ જ તમને કહેશે કે આને છોડવાનું છે, પણ ત્યારે છોડવાનું, એની પહેલાં છોડો, નહીતર શું થશે એ પણ આખું નેગેટિવ ગુરુદેવ બહુ સુંદર રીતે સમજાવ્યું. શું શું થશે ખબર છે, મોડાથી આપણે શું બોલશું ખબર છે, બંધ મોક્ષ છે કલ્પના, અને પછી આપણે આવેશની અંદર, ભ્રાંતિની અંદર પોતે જીવશું. એટલે સાહેબે કીધું કે ઘણા વ્યક્તિઓનું એવું હોય કે આમ સહજ સ્વભાવની બધી વાતો બહુ ઊંચી ઊંચી કરતા હોય, પણ જરા કોઈક પ્રતિકૂળ પ્રસંગ બને તો એટલો બધો રાગદ્વેષ કરી નાખે કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ આટલી પ્રતિક્રિયા ન કરે, આટલું ખરાબ વર્તન ન કરે, એના કરતાં પણ વધારે ખરાબ વર્તન કોઈ એ વ્યક્તિ કરી બેસે છે. એટલે સાહેબે બહુ સરસ કીધું કે સહજ સ્વભાવની વાતો કરવી ખોટી નથી, પણ એ છે ને શ્રદ્ધાનમાં રાખવાનું છે, જીભ ઉપર નહીં લાવો જ્યાં સુધી એવી ભૂમિકા નથી આવી ત્યાં સુધી. એટલે સાહેબે એમ કીધું પણ ખરા કે અંતે સ્વભાવનું અવલંબન કરી અને કામ કરવાનું છે, હા પર્યાયના અવલંબને કામ થવાનું જ નથી, પણ એનો મતલબ એમ નથી કે માત્ર બોલવામાં જ આપણે સ્વભાવની ઊંચી ઊંચી વાતો કરીએ અને આપણા જીવનમાં અથવા તો આપણા પરિણમનમાં એ દેખાય નહીં. તો આ રીતે ગુરુદેવ આપણને આજે કેટલો સરસ વિવેક શીખવાડે છે અને સમજાવે છે આપણને. સો શિષ્યને અહીંયા પોઈન્ટ શું હતો કે ભાઈ મારી પાસે પસંદગી ચોઈસ માત્ર બે જ છે, સારું કે ખરાબ, શુભ કે અશુભ. શુભ કરીશ પુણ્યબંધ થશે, દેવાદીમાં ભટકીશ, અને ખરાબ કરીશ પાપ કરીશ તો હું નરકાદીમાં. એટલે ઇન શોર્ટ કે શુભ કે અશુભ આ બે જ ઓપ્શન છે, એટલે હું સંસારમાં જ ભટક્યા કરીશ. અને પછી પોતે પ્રૂફ પણ આપે છે કે મને ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ કર્મરહિત દેખાતો નથી. અને હવે જેમ કીધું ને, શિષ્ય ઊંડાણથી વિચાર કરે છે કે જો મારે બધો જ પુરુષાર્થ શુભનો જ કરવાનો હોય, બરાબર, કારણ કે એમ કીધું ને કે પાપ થોડી કરવાનું હોય, શુભ કરવાનું હોય, પુણ્ય કરવાનું હોય, અને એનાથી મને શું મળશે, તો કે દેવાદી મળશે. ઓકે ફાઇન, એના પછી શું, તો કે દેવગતિમાં તો પુણ્ય પૂરું થશે, ખલાસ થશે, એટલે પાછો એ જીવ ક્યાં જવાનો છે, તો કે બીજી ગતિમાં જવાનો છે, અર્થાત સંસાર પરિભ્રમણ તો ચાલુ જ રહેવાનું છે, સંસારમાં રખડવાનું તો ચાલુ જ રહેવાનું છે. આ વાતથી શિષ્ય થોડોક પેસિમિસ્ટિક એટલે કે નકારાત્મક વ્યક્તિ બની જાય છે કે જો હું આવી રીતે જ કરીશ, હું શુભથી દેવમાં જાઉં, પછી ત્યાંથી તિર્યંચમાં જાઉં ને નરકમાં જાઉં, ને એમ જો રખડે જ કરવાનું હોય તો એને કોઈ આશાનું કિરણ દેખાતું નથી. આ જે ચક્કર જે છે ચાર ગતિમાં રખડવાનું, એ ચાલ્યા જ કરશે, ક્યારે પણ એ અટકશે નહીં. એવું કોઈ આનંદ નથી, આ કારણ નથી કે હું આનંદમાં રહી શકું, કારણ કે સદા માટે હું સંસારી જીવ જ રહીશ. હવે આ જે શિષ્ય અહીંયા એની શંકા રજૂ કરી છે, એની પાછળ બધા તર્ક રજૂ કર્યા છે, એ બધી શંકાઓ કેટલી અર્થહીન છે, વ્યર્થ છે, અનાવશ્યક છે, કેટલી ઉપલક્ષ છે, એ ગુરુ આ જ શંકાઓનું સમાધાન 90 અને 91માં કરશે ત્યારે આપણને ખબર પડશે. હવે ગુરુદેવે આ વાતને આપણે ખરેખર સમજી શકીએ અથવા તો એને આપણે ફીલ કરી શકીએ, એના માટે બહુ સરસ ગુરુદેવે આઈડિયા કરી. શું કર્યું ખબર છે ગુરુદેવે? ગુરુદેવે જો અત્યાર સુધીમાં બે વખત તો સમજાયું કે શુભ કરે તો દેવમાં જાય ને અશુભ કરે તો નરકાદીમાં જાય, હવે તો બહાર થઈ ગયું છે. તે ઉપરાંત ગુરુદેવે પાછું સ્ટાર્ટ કર્યું, પાછું કીધું કે જો શુભ કરે ને તો પુણ્ય બંધ થાય, એનાથી એના જેવું એનું ફળ મળે તો ક્યાં મળે? દેવ આદિગતિમાં મળે. અને અશુભ કરે ને તો પછી એ પાપ બાંધે છે અને પછી એને નરક આદિગતિ મળે છે, એટલે જેવું કરે છે એવું એને બંધ થાય છે. હા, પછી પાછું સાહેબ બોલ્યા કે શુભ કરે ને એટલે દેવાદિમાં જાય છે અને પછી ત્યાંથી પાછો પૂરું થાય એટલે પછી બીજી ગતિમાં જાય છે, પછી પાપ કરીને નરકે જાય છે. સાહેબે શું કીધું પછી ખબર છે? ત્રણ વખત સાહેબે રિપીટ કર્યું. પછી સાહેબ કે મેં ત્રણ વખત કીધું એમાં તમે લોકો કંટાળી ગયા, અને અનંત કાળથી આ કરતા આવ્યા છો પણ તમે થાક્યા નથી. તો આ કેવું? અને પછી સાહેબે એટલું કરુણાથી કીધું કે જો થાકશો ને તો તમારા જીવનમાં ભવે ખેદ આવી જશે. એટલે સાહેબે કીધું કે પ્રેક્ટિકલ હોય તો 50 વખત આ બોલજો. હા, શુભ કરે દેવમાં જાય, દેવમાંથી નરકમાં જાય, પાછું શું દેવના. તો આ બોલતા શું થશે કે અંદરમાં તમને ભવનો ખેદ જાગશે. એટલે સાહેબે સમજાવ્યું કે આ આપણું આ જે વર્તન છે એ કેવું છે. એ કોઈ નાનો છોકરો હોય, હા, એ લોકો શું કરે, એટલે પથરા સાથે રમતા હોય, પછી એક પથ્થર ઉપર બીજો મૂકે, પછી બીજા પર ત્રીજો મૂકે, પછી એમ કરતાં કરતાં એ પથરા પડી જાય, પછી પાછું એવું મૂકે. અને સાહેબ કે 3-3, 4-4 કલાક, એટલે એમ થાય કે કન્સ્ટ્રક્ટિવ સકારાત્મક શું કર્યું, કોઈ કોઈ ચીજ કંઈ થઈ નથી, 3-4 કલાક પથરા સાથે બસ રમ્યા કર્યો. બીજું એક્ઝામ્પલ એમ આવ્યું કે ઘણી વખત વિડીયો ગેમ રમતા હોય, 2-2, 3-3 કલાક રમતા હોય, 1 રૂપિયો ઘરમાં આવ્યો નથી, અને છતાં એ છોકરાઓને એમાં કેટલો આનંદ આવે, કેટલી મજા આવે. એટલે આપણને એમ થાય કે ગુરુદેવ આ દ્રષ્ટાંત કેટલા એકદમ સચોટ આપે છે કે એના ઉપર આપણે વિચાર કરતા આપણને ખ્યાલ આવે કે વાત સાચી છે કે અનંત કાળથી આપણે આ બસ દેવથી ચારે ગતિની અંદર રખડ્યા જ કર્યા છે, નરકાદી દેવાદી, નરકાદી દેવાદી, પણ આપણને એનો થાક લાગ્યો નથી. અને એટલે સાહેબે આના પછી નેમીજીની એક વાત કરી કે તું ઘણા બધા કાર્ય કરે છે, તું ખૂબ સક્રિય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોવિડના ઓલા માટે નેમીજી બધી હોસ્પિટલનું કાર્ય માટે કેટલા કલાકોના કલાકો એના પાછળ એ વયાવચમાં એ સેવામાં કાઢે છે. તો ગુરુદેવે કીધું કે તું છે ને હેડની એક્ટિવિટીઝ, એટલે તું બૌદ્ધિક ક્રિયા બહુ કરે છે, પણ તને બેલેન્સ કરતા આવડવું જોઈએ. એટલે જેટલું તું આ કરે છે એટલું સામે તારું મેડિટેશન, તારી ભક્તિ, તારું આર્ટ એન્ડ મ્યુઝિક, એ બધાનું પણ તારે અવલંબન લેવું જોઈએ. કારણ કે જો તું આ બધું નહીં કરે ને તો પછી કોકવાર શું થશે, તું એકદમ એરોગન્ટ બની જશે, નોન ઇમોશનલ બની જશે. એરોગન્ટ એટલે ઘમંડી બની જશે, તોછડાઈ આવી જશે, તને બધા મૂર્ખ લાગશે, ડોબા લાગશે, કે તારામાં કોઈ વાર ઇમોશનલ તું નહીં રહેશે, અર્થાત તું અંદરમાં લાગણીશીલ વ્યક્તિ નહીં રહે. કોઈને પણ દુઃખી કરી અને પછી તું શાંતિથી તારું જલેબી પણ ખાતો હશે, એટલે આવું બધું ન થઈ જાય. એટલે સાહેબે કીધું કે તને એકદમ કોમળ હૃદય પણ જોશે, એટલે પહેલાં ભક્તિ કરી અને તારા હૃદયને ભર અને પછી તારી બુદ્ધિ આ બધા વાપર. આ બધા એક્ઝામ્પલથી આપણને શું સમજાય છે કે માથે સદગુરુ હોય તો કેટલો લાભ થાય છે, કે જરાક પણ આપણે નહીં, આપણે એમ થાય કે હું તો સેવા જ કરું છું, હું તો સારું જ કરું છું ને, પણ ના, સદગુરુ આપણને આનો. અને પછી સાહેબે કીધું કે કેવું હોવું જોઈએ, કીધું તારી જાતને ભક્તિથી ભર, કે આમ ભજન સ્ટાર્ટ થાય અને આંખમાંથી આંસુ આવે, આમ હૃદય આખું ભીનું ભીનું થઈ જાય. તો સાહેબે કીધું એક દિવસ પણ જો આમાં ખાડો પડ્યો ને તો ધીમે ધીમે તારી દશા વીક થતી જશે. તો આવી રીતે ગુરુદેવ કેટલું સુંદર આપણને આ સમજણ આપે છે કે બેલેન્સ કઈ રીતે કરવાનું અને કઈ રીતે આ યથાર્થ રીતે મોક્ષ માર્ગમાં આગળ વધવાનું. પછી સાહેબે સમજાવ્યું કે આખું પાછું એને કન્ક્લુડ કરતાં, સમાપન કરતાં એમ સમજાયું કે જેવા ભાવ કરે એવા ફળ ભોગવવા પડે છે, અને તે માટે કોઈને કોઈ ગતિ શરીર આપણે લેવું જ પડશે. અને સાહેબે સમજાવ્યું કે મધ્યલોક છે, અધોલોક એટલે નરકાદી છે, અને ઉર્ધ્વલોક, તો કે આ ત્રણ લોક છે. તો કે આ સિવાય બીજી કોઈ જગ્યા જ નથી. હા, તો આ સિવાય બીજી કોઈ જગ્યા ન હોય અને તો મોક્ષ પણ નથી અને મોક્ષની જરૂર પણ નથી એવું શિષ્યને લાગે છે. અને એટલે એ કહે છે કે કોઈ પણ ગતિમાં મને એવો આત્મા દેખાતો નથી કે જે કર્મરહિત હોય. અને ગુરુદેવ આ ગાથાનું સમાપન કરતાં ખાસ કીધું હતું કે એટલું સુંદર જે જે પોઈન્ટ, જે જે મુદ્દાઓ શિષ્યે મૂક્યા છે, તો એકદમ ક્રમસર યથાર્થ રીતે મોક્ષ ઉપાયની અંદરમાં પણ સમજાવશે કે કર્મરહિત અવસ્થા, કર્મરહિત અવસ્થા, કારણ કે કર્મરહિતને ક્યાં એમ કીધું હતું ને, તો એ કર્મરહિત અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થઈ શકાય છે, તો કે 102 થી 104માં કઈ રીતે આ કર્મના સંયોગથી મુક્ત થવાય એની વાત આવશે. અને 98 એટલે 98 થી 101 કે શુદ્ધ સ્થિતિની કઈ રીતે પ્રાપ્તિ થાય એની વાત, શુદ્ધ દશામાં કઈ રીતે રહેવાનું એની વાત આવશે. એટલે બહુ સુંદર રીતે આ માર્ગદર્શન ગુરુદેવે આપણને આપ્યું. તો ફરી આપણે એનું ગાન કરીએ. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાય, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય.